પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 41-43 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 9, મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
મળતો એક ગ્રામ એટલે સિંગ નો નાનો દાણો હોય ને ઝીણી સિંગ નો, ચણાના દાણા જેટલો હોય છે. ચણાનો દાણો થોડો વજન વાળો હોય છે, આ છે સિંગ નો દાણો એટલો વજનદાર નથી હોતો. આ તો વજન નો સવાલ છે ને. એનો સોમો ભાગ તો એક કેરેટ છે ને એનો સોમો ભાગ તો એક સેન્ટ છે. એ એક સેન્ટ બતાવે એના કરતા વધારે એક્યુરેટ છે. જેટલું કારણ આપે એટલું જ કાર્ય થાય, એથી ઓછો ન થાય ને એથી વધારે ન થાય. જેટલો પોતા બાજુનો વળાંક છે પરિણમનમાં, જેટલું વલણ પોતા બાજુનું છે એટલું જ એને હિતરૂપ છે, અને જેટલું બીજી બાજુનું છે એટલું જ એને અહિતરૂપ છે. આમ છે, બે દિશા છે, એક સ્વ બાજુની દિશા છે અને એક પર બાજુની દિશા છે, એક બાહ્ય છે અને એક અંતર છે. જેટલું અંતરંગ જોર છે, અંદરની બાજુનું જોર આવે, કારણ એટલે પુરુષાર્થ રૂપી કારણ છે, એટલું અંદરમાં કાર્ય થાય. એથી જરાય ઓછું ન થાય, અન્યાય ન થાય એને, અને જરાય વધારે થાય એવું બની શકતું. બહુ વૈજ્ઞાનિક છે. એમાં એટલા માટે એ બીજું છે, કોઈ એમ કહે છે કે અમે પ્રયત્ન ઘણો કરીએ છીએ, પુરુષાર્થ તો કરીએ છીએ, એટલું શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, એટલા વ્યાખ્યાનો સાંભળ્યા છે, એટલી ચર્ચાઓ કરી છે, અરે એટલું એકાંતમાં બેસીને ધ્યાન કરીએ છીએ, પણ કાંઈ પુરુષાર્થ કરીએ છીએ પણ કાંઈ એનું ફળ આવતું નથી. વાત ખોટી છે, એ વાત સાચી નથી. આ માર્ગમાં તો જેટલો પુરુષાર્થ, જેટલું કારણ આપે એટલું કાર્ય થાય જ થાય, થાય ને થાય. એથી જરાય ઓછું ન થાય એક અંશે, ને એક અંશે પણ વધારે ન થાય. માણસની સિકત આપણે ગોળ નાખો એટલું ગળ્યું થાય. ગોળ કે સાકર કે જેટલું નાખો એટલું ગળ્યું થાય, કે એથી વધારે થાય, કે એથી ઓછું થાય એવું બને, એમ કેમ બને? અંદર વેદના સહિત ભાવના હોય, જો આ એક બીજું લક્ષણ આપ્યું, એ સરખું નથી બધું. થોડું 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 એવું બતાવે છે કે જો જીવ આ વિષયમાં અનુભવ પદ્ધતિ ઉપર આવતો હોય તો એને થોડો ખ્યાલ આવે કે આ અનુભવના વચનો કઈ રીતે આ લાઈનની યથાર્થતાને સ્પષ્ટ કરે છે. અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે, અંદર વેદના સહિત ભાવના હોય. વેદના, વેદના શું કહે છે? આકુલતા કહો, દુઃખ કહો, એની વેદના હોવી જોઈએ. અપ્રાપ્તિની એને વેદના હોવી જોઈએ. ભાવના અપ્રાપ્તિ બતાવે છે. વેદના સહિતની ભાવના આતરડીમાંથી અંદરથી ભાવના આવે તો એ માર્ગને શોધે છે, નહીતર આ જીવ માર્ગને શોધતો નથી. આ એક માર્ગનું સંશોધક પણ એ પણ મુમુક્ષુ ભૂમિકામાં અનિવાર્યપણે ઉત્પન્ન હોય છે, ઉત્પન્ન થાય છે. જે માર્ગ એને જોઈએ છે એને મળતો નથી, અથવા એવો ગુરુએ એમ કહ્યું કે તું તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા કરજે, એટલે એમને બસ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો, વાંચ્યા કરવું, સાંભળ્યા કરવું, એના વિકલ્પ કર્યા કરવા, વિચાર કર્યા કરવા, એના જ વિકલ્પ કર્યા કરવા, બીજા કરવા નહીં. એટલે તત્વજ્ઞાનનો અભ્યાસ થયો ને એવો અભ્યાસ આપણે ચાલુ રાખ્યા કરો, કોક દી એમાંથી કાંઈક નંબર લાગી જશે. એવી લોટરી બોટરી કાંઈ અહીંયા લાગતી નથી. અહીંયા તો સ્પષ્ટ વિષય છે કે અંદરની વેદના સહિત ભાવના હોય તો એ માર્ગ શોધે. માર્ગની સંશોધક બુદ્ધિ કાંઈ મળતો નથી. કહે છે કે એમાં વેદના કેટલી, ખાલી વેદના નથી અને શોધખોળનો શોખ છે. શોખથી શોધ, કોઈને કોઈ ચીજ શોધ કરવા. આ ચીજ કોઈ મોટ શોખ નહીં નથી, કે અમને એક હોબી છે. માણસનું હોબી થાય છે કે નહીં, તો અમારે આ જાતનું અમને જોઈએ, અમારે આ જોઈએ, બીજું કાંઈ અમને ન ફાવે. અમને તો આ આ વિષય ફાવે છે. આ એવો શોખનો વિષય નથી, આ જરૂરિયાતનો વિષય છે. એમ છે, ખરેખર તો જરૂરિયાતનો વિષય છે. કેટલી જરૂર છે એના ઉપર એની તાલાવેલી ઉત્પન્ન થાય છે. જરૂર તો છે પણ મળતું નથી, તો બીજો કાંઈ હજી વાંધો આવતો નથી. જરૂર તો છે, અમને મોક્ષ દર્શનની જરૂર નથી, એવું તો કાંઈ થોડું છે. પણ મળતું નથી તો પણ હજી કાંઈ એવી તકલીફ નથી થતી કે એના વિના ન ચાલે. ચાલે છે અમારું ગાડું ઠીક ઠીક ચાલે છે, કેમ કે બીજો કાંઈ વાંધો નથી. આજીવિકાની સુંદર વ્યવસ્થા ગોઠવાઈ ગયેલી છે. અને બીજો પણ જીવનમાં કોઈ ઉપદ્રવ નથી, શરીરમાં એવી ગડબડ નથી. સામાન્ય તો સૌને ચાલે એટલે એમાં કાંઈ અમને બહુ વાંધો નથી. પણ બીજો કોઈ મહારોગ, એવો ભયંકર ઉપદ્રવ, એવી કોઈ સંયોગની બીજી ઉપાધિ, જેને આધિ વ્યાધિને ઉપાધિ, કે જેને લઈને ચિંતામાં રોકાવવું પડે અને તત્વ સૂજે નહીં, એવું કાંઈ નથી. સામાન્ય રીતે સંયોગો ઠીક છે, તત્વ વિચાર પણ કરીએ છીએ. એમને એમ કરતા 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 કંઈક પામી જશું તો ઠીક છે. એ બધું ઉપલક ઉપલકમાં જાય છે. બહુ મુદ્દાનો વિષય છે. હું આ વિષયનો નિર્દેશ આ વચનામૃતના ગ્રંથમાં ઘણો આવે છે. એની પાછળ હેતુ પણ એ છે કે પૂજ્ય બહેનશ્રીને વર્તમાન સાંપ્રત સમાજના જીવોની પરિસ્થિતિનો પણ બહુ સારો ખ્યાલ છે. લોકો ક્યાં અટકે છે આ ક્ષેત્રમાં આવીને, સાચા તત્વજ્ઞાનના વિષયને સમક્ષ આવ્યા પછી પણ જીવોની શું ક્ષતિ રહે છે, કયા પ્રકારની ખામી રહે છે, કે જેને લઈને તત્વ પ્રાપ્તિ નથી, એ અમને બહુ સારી રીતે થાય છે. ભાવનાની ખામી જોવે છે. ખરેખર તો જે આત્મપ્રાપ્તિની ભાવના હોય એ ભાવનાની ખામી જોવામાં આવી છે. એટલે વારંવાર આ વિષયને અનેક પ્રકારે, અનેક શબ્દોથી, અનેક લક્ષણોથી, શબ્દો તો વાચક છે, એનો વાચ ભિન્ન ભિન્ન લક્ષણો છે, એ આ વાતનો નિર્દેશ કર્યો છે. આંગળી છીંધી તમે ભૂલો છો, બહુ સ્પષ્ટ વાત કરી છે. એની પાસે શું છે, બહુ સ્પષ્ટ જ્ઞાન છે, બહુ સ્પષ્ટ ખ્યાલ છે. કોઈ પ્રશ્ન પૂછે તો ખ્યાલ આવી જાય, એટલી જ્ઞાનની નિર્મળતા પોતાને વર્તે છે. કે કોઈ ચર્ચા કરવા આવે ને કોઈ પ્રશ્ન પૂછે, કોઈ જ્યાં ઉભો રહીને પૂછે છે એનો ફોટો પડે છે, તો ઉપયોગ એટલો દેવો પડે નહીં, સમજ પડે થાય એવો ઉત્તર દે. કોઈ વાર એને એમ લાગે કે હું પૂછું છું કાંઈ ને આમ કેમ જવાબ મળે છે, જો સમજ ન પડે તો એને એમ પણ લાગે, પણ એને ખબર નથી કે પોતે ક્યાં ઊભો છે, અને એને ખબર નથી કે એને શું જરૂર છે, કઈ વાતની એને જરૂર છે એને ખબર નથી, કેમ કે અંધારામાં ઊભો છે. અજ્ઞાનનું અંધારું, મિથ્યાત્મનો અંધકાર એવો છે કે એમાં એને ક્યાં પોતે ઊભો છે અને કઈ બાજુ ચાલવું એની એને ખબર હોતી નથી. એ અસાધારણ વિશિષ્ટતા છે. શું કહે છે કે જો એને અંતરના અંતરની વેદના સહિત ભાવના હોય તો એ માર્ગને શોધે અથવા યથાયોગ્ય પ્રકારે શોધે, કે જેથી એને એ શોધનું ફળ એવો માર્ગ મળ્યા વિના રહે નહીં એમ છે. બાકી ઉપર ઉપર ફાંફા મારે અથવા જ્યાં શોધવું જોઈએ ત્યાં ન શોધે, અંતરમાં શોધવું જોઈએ ત્યાં ન શોધે, જ્યાં એટલે એને અંતરંગમાં શોધવું જોઈએ ત્યાં ન શોધે, અને શાસ્ત્રમાં શોધ્યા કરે કે આમાંથી ક્યાંક મળશે, પ્રવચન સાંભળે તો ત્યાંથી શોધે કે હજી સ્પષ્ટ કરો, હજી દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ કરો, હજી ચોખ્ખું કરો, ભાઈ ત્યાંથી કોઈ બહારમાંથી ચીજ મળવાની નથી. બહુ સારો વિષય લીધો છે, જરા મર્મ છે અંદર, કે અંદરની વેદના સહિતની એની ભાવના હોય તો સંશોધનનો પ્રકાર એનો બરાબર યોગ્ય હોય છે, નહીતર માર્ગ શોધવા સંબંધીનો યત્કિંચિત પ્રયત્ન હોય મુમુક્ષુની ભૂમિકામાં તો પણ એની તીવ્ર ભાવના અને વેદના ન હોય સાથે તો એનું અંતર સંશોધન પણ યોગ્ય પ્રકારે ન હોય, અંતર સંશોધન યોગ્ય પ્રકારે ન હોય તો એને માર્ગ મળે એ પ્રશ્ન રહેતો નથી. બીજી રીતે લઈએ તો કે જ્ઞાન સ્વભાવને ઓળખવો છે, મુમુક્ષુનું પ્રથમ કાર્ય શું છે કે એને જ્ઞાન સ્વભાવને ઓળખવો છે. એમ પણ કહ્યું કે જ્યાં ઉપયોગ છે જ્યાં જ્ઞાન ક્રિયા છે એના આધારે જ્ઞાન સ્વભાવ છે, એના આધારે જ્ઞાન છે, એટલે એને જ્યાં શોધવું છે જ્યાંથી જ્ઞાન સ્વભાવને શોધવો છે એનું ક્ષેત્ર મર્યાદિત કરી નાખ્યું, અહીંયા લિમિટેશન થઈ ગયું કે તું જ્ઞાન ક્રિયા સિવાય જ્ઞાન સ્વભાવને ક્યાંય શોધીશ નહીં, ન તો તને શાસ્ત્રમાંથી મળશે, ન તો તને પ્રવચનમાંથી મળશે, ન તો તને કોઈ બીજા શુભ રાગમાંથી મળશે કે કોઈ શરીરની સંયમ આદિની ક્રિયામાંથી મળશે, જ્ઞાન ક્રિયામાંથી જ્ઞાન સ્વભાવને શોધવો એની સંશોધક વૃત્તિ અંદરની વેદના ને ભાવના સહિત પ્રવર્તમાન હોય તો શોધાય છે, અને નહીતર જ્ઞાન ક્રિયામાં મોજૂદ હાજર વ્યક્ત હોવા છતાં સ્વભાવ શું એનો એને પત્તો લાગતો નથી. જ્ઞાનની ક્રિયા એટલે જ્ઞાનનો પર્યાય તો પરિણામ જ છે, કોઈ કાળ એવો નથી કે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન ક્રિયા રૂપે પરિણમતો નથી, એવો એક સમય પણ ત્રણ કાળમાં નથી, કોઈ ગુણ પરિણામ વિનાનો કોઈ કાળે નથી, કોઈ જ્ઞાન ગુણનો તો પ્રશ્ન રહેતો નથી. અને એના વર્તમાન અનુભવથી એ સમજી શકે એવું છે કે જાણવું ક્યારે બંધ થતું નથી. જાણવું 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 સતત ચાલે. હવે જે જાણવામાં અનેક પદાર્થોનું જાણવું છે એનું એ જાણવું એને એ જાણવું સમજ્યો છે. જ્ઞાનનું રૂપ અથવા જ્ઞાનનું સ્વરૂપ અનેક પદાર્થો ને જ્ઞાન જાણે તે જ્ઞાન એવું એ સમજ્યો છે, એટલે એમાં એને જ્ઞાન સ્વભાવ શું છે એ સમજાતો નથી. કેમ કે ખરેખર અનેક પદાર્થોને જાણવા માટે જે જ્ઞાનની પ્રવૃત્તિ અથવા ક્રિયા ચાલી રહી છે તેવો ખરેખર સ્વભાવ નથી. જે પરમા ઉપયોગ ખેંચાઈને પરના આકર્ષણમાં રહીને પર પદાર્થમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિએ પ્રવર્તીને પર સત્તાને અવલંબીને પરાશ્રયપણે જે જ્ઞાન ક્રિયા થઈ રહી છે એ જ્ઞાનનો સ્વભાવ નથી પણ એ જ્ઞાનનો વિભાવ છે. હવે વિભાવને જોયા કરે તો એને સ્વભાવ કેદી મળે? આમ છે કેમ મળતો નથી? એ સ્વભાવને જોવા માટે જો સ્વભાવ પ્રાપ્તિની ભાવના હોય એમ છે અને વેદના હોય તો એનો પર રસ છે એ સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવનાને લઈને ફીકો પડે છે, એનું અરસપણું પહેલું થાય છે. તેથી એના વિભાવમાં જે નજર બંધાણી છે એની નજર રાગ અને જ્ઞાન બેના વિભાવમાં જ એની નજરબંધી થઈ છે. એ નજરબંધી છૂટતી નથી, એ નજરબંધી મટતી નથી. બેનશ્રીના વચનામૃત ઊંચાય છે. અમારા બેનશ્રી છે ને સીધી બેનશ્રી ચંપાભાઈ એમના વચનો છે. એમ કહે છે કે આત્મપ્રાપ્તિની ભાવના વેદના સહિતની હોય તો અંદરમાં એ મોક્ષ માર્ગને અથવા આત્મતત્વને અથવા સ્વભાવને એ શોધી શકે છે, નહીતર એની શોધ છે એવી મૂઠી હોય છે, સ્થૂળ હોય છે, કે જે સૂક્ષ્મ સ્વભાવ છે સૂક્ષ્માતી સૂક્ષ્મ સ્વભાવ છે એ સ્વભાવને સ્વભાવ ઉપર એની નજર પડતી નથી. એના લક્ષ ઉપર આ સ્વભાવ છે એવું એના જ્ઞાનમાં આવતું નથી. શોધનાર જ્ઞાન છે છતાં એના જ્ઞાનમાં આવતું નથી. શું વિચિત્રતા છે કે શોધવાનું કાર્ય જ્ઞાનનું છે અને શોધવું છે જ્ઞાનમાંથી જ્ઞાન સ્વભાવને. ક્યાં આગળ તો જવું નથી, વળી બીજાને ત્યાં જવું નથી. કોઈ પરતત્વમાં તો નિમિત્તમાં તો આત્માને શોધવાનો પ્રશ્ન નથી. દેવ ગુરુ અને શાસ્ત્રમાં વિતરાગી તમારા આત્માનું શોધન થતું, એના રાગમાં પણ આત્માને શોધતો નથી. જ્ઞાન જ્ઞાનમાં જ્ઞાનને શોધે છે. આમ છે જ્ઞાન શોધનાર છે, જ્ઞાનમાં શોધે છે અને જ્ઞાન સ્વભાવને શોધવો છે. આટલું છે એમાં ને એમાં છે. પણ આ એની પૂર્વ શરત છે. પહેલા આ શરત છે કે એની ભાવના ઉગ્ર હોય અને અંદરમાં એની વેદના ઉપડી હોય. વેદના ઉપડ્યા વિના આ પ્રકારના સંશોધનમાં જે એની કુશાગ્ર બુદ્ધિ જોઈએ એ થતી નથી. અને આ પ્રકારની ભાવના હોતા તિર્યંચને પણ થાય, મનુષ્યને થાય તો કઈ નવી વાત નથી, પણ દેડકા ચકલાને પણ થાય, આમ છે માછલાને થાય એવું છે. કઈ બુદ્ધિ જોવામાં આવતી નથી. ગાય બળદ ઘોડો હોય તો પણ થાય. બહુ મુદ્દાનો વિષય લીધો છે. સહિત હોય એમ કીધું ને, વેદના સહિતની ભાવના હોય તો એ માર્ગને શોધે. એની સંશોધક બુદ્ધિ કામ કરે છે. એમ કહ્યું કે જ્ઞાન લક્ષણ છે આત્માનું, એમ કહ્યું કે જ્ઞાન સ્વરૂપ છે આત્મા. આત્મા જ્ઞાન સ્વરૂપે છે અને પ્રગટ જ્ઞાન લક્ષણથી જણાય છે. તો એ બાજુ એની સંશોધક બુદ્ધિ કામ કરતી થાય એ પણ આવા પ્રકારે કે એની ભાવના તીવ્ર હોય ને અંદરમાં એને અપ્રાપ્તિની વેદના પણ થઈ હોય, થઈ ચૂકી હોય, થઈ રહી હોય, ત્યારે એની સંશોધક બુદ્ધિ અંદરમાં કામ કરે છે. નહીતર એનું સંશોધન પણ ઉપર ઉપરનું હોય છે, અથવા એની બુદ્ધિ કાંઈક શાસ્ત્રમાંથી ખોળી કાઢવા માંગે છે. કયા મુનિનું શાસ્ત્રમાંથી, કયા જ્ઞાનીના વચનમાંથી તો મને મળી જશે, કયા વક્તાને સાંભળું, કોનું પ્રવચન સાંભળું તો મને મળશે, એકી રીતે ક્યાં ક્યાં મળે એવું છે. તારી શોધ છે એ બીજી દિશામાં છે. કોઈ એમ વિચાર કરે છે કે સંયમ પાળું તો મારી બુદ્ધિ ચોખ્ખી, લાભ છપાવે શું કરવા કહી દીધું, શું કઈ કરવા. જે વાત મૂકી છે એનો ખ્યાલ આવે છે કે આ ઉત્તમ નથી. વૈરાગ્યનો, વૈરાગ્ય વિશે લીધો, શરીર શૃંગારથી માંડીને અનેક પ્રકારના બાહ્ય સાધનોની અપેક્ષા વૃત્તિ, મોજ મજા મોશોકના સાધનો, સુગંધના સાધનો, સંગીતના સાધનો, શૃંગારના સાધનો, પ્રસાધનો, અનેક પ્રકાર હોય છે, કપડા લત્તાથી માંડીને અનેક પ્રકારે દેખાવ, એ વૈરાગ્યથી વિરુદ્ધ છે. વૈરાગ્યને એને મેળ ખાતો હજી ઘણાને ખબર નથી, આપણે ત્યાં બધું ચક્રવર્તીને છ ખંડનું રાજ હોય છે. દાખલો તને અવલંબન લેવા માટે આપ્યો નથી, એવા અવલંબન લેવા જાય તો મરી જઈશ, તો મરી જઈશ એટલે નીચે જન્મ મરણના પરિભ્રમણ માં ચાલ્યો. બહુ ભાગ જુઓને તો વૈરાગ્યની ખબર નથી. આ બધું લીધું છે એની પાછળ હતું. આપણા સાંપ્રત સમાજમાં વૈરાગ્ય મુમુક્ષુનો વૈરાગ્ય કેવો હોય એની કેટલાક ને એની ભાન છે, અહીંયા તો કહે છે કે યથાર્થ રુચિ એટલે આત્માની રુચિ, જેને આત્મ પ્રાપ્તિ કરવી છે એ સિવાય જેને બીજી રુચિ નથી, બીજું રુચતું નથી, એને આત્મ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવો હોય, કેમ કે શુદ્ધતા એને પ્રગટી નથી. શુદ્ધતા એને પ્રગટિ નથી એટલે શુભાશુભ પરિણામ હોય. આત્મ પ્રાપ્તિની તીવ્ર રુચિ હોય એટલે અશુભ ઘટેલું હોય, શુભ ભાવો અનેક પ્રકારે આવે. એને એ રુચિ સહિતના તે પણ યથાર્થ શબ્દ વાપરો છો, યથાર્થ રુચિ સહિતના જે શુભ ભાવો હોય છે એમાં વૈરાગ્ય પ્રથમ હોય છે અને એ ઉપશમ રસથી તરબોળ હોય છે. મુમુક્ષુની ભૂમિકામાં ઉપશમ રસ શાંત 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 રસની મારા હોય છે. શુભ ભાવોની જાત પડી, શુભ ભાવો જે આવે છે બધા શુભ જ કહેવાય, જેટલા શુભ ભાવ આવે એ બધા શુભ કહેવાય, પણ શુભમાં ને શુભમાં ફેર છે. જે કશાય અભાવ થવાની દિશામાં પ્રણમતો 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 ચાલે છે એ કશાય ગળતો જાય છે, જેમ કેન્સર થાય ને શરીર ગળે એનો નિશાની છે. કોઈ પણ જગ્યાએ અંદરમાં શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર ચાલુ થાય એટલે મોટો પાડા જેવો શરીર હોય ને નીકળી જાય. સેંકડો હજારો કેસ છે, એટલે તો ડાક્ટરો વેઇટ લોસ નો કોઈ ફેક્ટર જોવે એટલે એને સીધી લાઈટ થાય કે કેન્સર તો નથી ને, શરીરનું વજન ઘટી જાય. આયા એમ કહે છે કે કશાયને હવે કેન્સર લાગુ પડ્યું છે, મુમુક્ષુની ભૂમિકા માટે એનું ગળે છે, એનું ગળે છે કે એને એને ઉપશમ રસ આયા નામ આપ્યું છે. ખરેખર તો ઉપશમ સંયોગ દ્રષ્ટિ થાય ત્યારે પ્રથમ વિતરાગ ભાવ ઉપશમ રસથી પ્રગટે છે. યથાર્થપણે તો મોક્ષ માર્ગનો ઉપશમ ભાવ પ્રથમ ઉપશમ સમ્યક દર્શનના કાળમાં હોય છે. એ ઉપશમ સમ્યક દર્શન પહેલા અહીં તો એ નામ આપ્યું, નાયન અનુસંધાન વાળી જોવે છે ને અહીંયા મોક્ષની ભૂમિકામાં સંયોગ દર્શન પ્રાપ્ત કરનાર જીવને લક્ષ્યમાં રાખે છે, અથવા તો પોતે ઉપશમ સંયોગ દર્શનમાં આવ્યા તો એને પોતાની ભૂમિકા પણ દેખી કે ભલે પહેલા શુભ ભાવ હતા પણ શું હતો, વૈરાગ તો અત્યારે ઘણો, પણ ઉપશમ ઉપશમ કષાયનો શુભ ભાવ એ પણ ઉપશમ રસવાળો, રસવાળોની તરબોળ રસથી એમ કહે છે. બહુ એક્ઝેક્ટ પરિણમન લીધું છે, જેવું કેવું પરિણમન હોય છે એવું તાદ્રશ પરિણમન લીધું છે. એ તો સ્વાભાવિક છે, કેમ કે બીજા જીવો તો બહુ સ્થૂળ પરિણામે પરિણમતા હોય છે, એટલે એ ન સમજાય તો કાંઈ પ્રશ્ન રહેતો નથી. પણ અહીંયા તો મુમુક્ષુ જીવને માર્ગદર્શન મળે એટલે યથાર્થ રુચિ અને અયથાર્થ રુચિ પ્રવર્તમાન હોય ત્યારે એના જે કેમ કે શુભ ભાવો બંનેને હોય છે, એ શુભ ભાવનામાં ફેર શું હોય છે એ પોતે અંદરમાં પોતાના ભાવોનો પરિચય કરીને ઓળખે. આ વાચક શબ્દો છે એના દ્વારા વાચભૂત એવા પોતાના પરિણામ એનો ખ્યાલ કરે, એનું જ્ઞાન કરે કે આ જીવ ક્યાં ઊભો છે, સમ્યક દર્શન પ્રાપ્ત કરશે કે નહીં કરે એનો એને ખ્યાલ આવી જવો જોઈએ. યથાર્થ રુચિ વિના એમ બીજું શું કરશે, યથાર્થ રુચિ સહિત અને યથાર્થ રુચિ વિના તેના તે શુભ ભાવો એવા જ શુભ ભાવ દેખાય પાછા. એ જીવ પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરતો હોય, એ જીવ પણ પૂજા ભક્તિ કરતો હોય, એ જીવ પણ વૈરાગમાં હોય, ઠીક છે. આમ છે, વૈરાગ ન હોય એનો તો કઈ ચર્ચા કરવી રહેતી નથી. પણ અહીંયા તો એવાને તેના તે શુભ ભાવો લુખા હોય છે અને ચંચળતા વાળા હોય છે. બહુ અનુભવ કર્યો છે એમાં, અનુભવ ઘણો લીધો છે. ખ્યાલ આવી જાય છે વૈરાગી હોય અનેક પ્રકારના સ્વભાવોમાં પ્રવર્તમાન હોય, એના સ્વભાવોને વૈરાગમાં ભાવના નથી, આત્માની રુચિ નથી, અને ચંચળતા સ્વભાવને વૈરાગ હોવા છતાં ઘણી જોવામાં આવે છે. એ બોલે તો ખબર પડે એમ નહીં, ચેષ્ટા ઉપરથી મન વચન કાયાની જે ચેષ્ટા છે એમાં વચન તો વધારે વ્યક્ત કરે છે, પણ વગર બોલે ખબર પડે પરિણામમાં ચંચળતા છે કે નહીં. એટલું તો જ્ઞાનનું સામર્થ્ય છે, જુદી ચીજ છે. આ તો એ સર્ચ લાઇટનો પાવર છે, એની અંદર પારદર્શક. એને કોઈ ઉદ્ગળ પરમાણુ એ જ્ઞાનને રોકી શકતા નથી. આર પાર જોવે છે બધું. એવું છે યથાર્થ રુચિ વિનાના તેના તે શુભ ભાવો એમ. તેના તે હું એટલે પેલાને થતા હોય ને આને થતા હોય સરખા લાગે, એક જ ક્ષેત્રમાં હોય. એવા જ દેખાય રાજમંદિર પ્રસ્તિકામાં, એવા જ દેખાય એમ કે એના જેવા દેખાય. પણ બે વચ્ચે મોટો ફેર હોય છે. કોઈ વાર તો જ્ઞાની કરતા અજ્ઞાનીના શુભ ભાવમાં રસ વધારે દેખાય છે, ઠીક, ઉત્સાહ દેખાય વધારે, શુભ ક્રિયામાં ધમાધમ કરી મૂકે ઉત્સાહથી. એનું શુભ ઊંચું ને ભાઈ, એની અંદર સંતોષતા ગણે છે, એની અંદર લુખાશ અને ચંચળતા બે રહેલી છે એની એને ખબર નથી. આ તો હજી શુભભાવનો વિષય છે, પણ એ શુભભાવના વિષયમાં કેટલા ઊંડા ઉતરીને વાત કરે છે, અનુભવ શું કામ કરે છે. કે જે જીવ અનુભવની સન્મુખ છે, અનુભવની પ્રાપ્તિ કરવા વાળો છે, એ જીવનાની રુચિ યથાર્થ છે. એક વાત રુચિ અપેક્ષા એવી છે, ભલે શુદ્ધ પરિણમન પ્રગટ્યું નથી અને શુભ પરિણમન છે, તો પણ એનો વૈરાગ જુદી જાતનો છે, ભાવના વાળો વૈરાગ છે. મારા આત્મા સિવાય મારે બીજા કોઈની જરૂર નથી. આ જગતમાંથી મારે કોઈ પદાર્થની કોઈ જરૂરિયાત ને કોઈ કામ છે નહીં. વૈરાગ છે ને કોઈના પ્રત્યે રાગ નહીં, આ તો હજી શુભ ભાવ આવે છે ને. અને કસાય છે, ગળતો કસાય છે એને ઉપશમ રસ લીધો છે. ઉપશમ રસ થી થોડા ઉપશમ રસ વાળા નહીં પાછા, એમ કહે બહુ ચોખ્ખી પરિસ્થિતિ લીધી છે એકદમ. ઉપશમ રસ નહીં, ઉપશમ રસ થી એવા ભીંજાયેલા છે કેવી છે કે ઘીમાં તરબોળ કરેલી છે, આમ ઊંચી કરો તો ટીપા પડે, વધારાનું નીચે આવે એમ. આનો ઉપર ઉપશમ રસ જાણે માતો નથી, બારે એને મનગતન કાય એની ચેષ્ટામાં આવી જાય છે. એવી રુચિ યથાર્થ પ્રત્યે ત્યારે એ સ્થિતિ વધે છે. અને એવી યથાર્થ રૂચિ ન હોય આત્માની, ત્યારે શુભ ભાવો ભલે હોય, ઘણા હોય, હોય એમ નહીં પણ ઘણા હોય, તો પણ એમાં લુખાશ હોય છે, ચંચળતા હોય છે, આકુળતા હોય છે, ચંચળતા હોય છે. બાહ્ય પદાર્થોમાં ધમાધમ કરવાની વિશેષ વિશેષ વૃત્તિ રહ્યા કરતી હોય છે સંકલ્પમાં. યથાર્થ રુચિ વાળાને અંદર સમાવવું છે એટલે એના પરિણામ બહારના ઠેકડા મારતા બંધ થાય છે. યથાર્થ રુચિ વાળાને બહાર ઠેકડા માર્યા, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, એ કઈ હવે આ ચીજ મેળ્યા પછી એ બધું તો બંધ કર, આવો વિષય તારી સામે આવ્યો, આત્મ પ્રાપ્તિની ચોખ્ખી લાઈન દોરી આપે એવી તને દેશના, એવી તને માર્ગદર્શનની સૂચનાઓ મળે ચોખ્ખી, અને તને બહારની ધમાધમ કરવાના ઉછાળા આવે, ચંચળતા એને કહે છે, રખડાવી મારશે તને આત્મા સુધી પહોંચવા દેશે. આ તો આ વાત છે, શરત આ છે કે ભલે વૈરાગ હોય, બધો ત્યાગ કરે, પણ એને અંદરમાં ઉપશમ રસ આવવો જોઈએ. આ છે એને લુખાશ હોય, એ લુખો ત્યાગ છે. ત્યાગ તો ઘણા કરે છે, જૈનમાં ત્યાગ કરે છે એમની, ગિરનારમાં જાઓ ને આ બાજુ હિમાલયમાં જાઓ તો હવે તમને નગ્ન દિગંબર બાવો મળે અને તપશ્ચર્યાઓ કરે, પંચાંગની તપ તપે, પંચાંગની એટલે પાંચ બાજુ ચાર ખૂણે ચાર ને એક મોટા હામે રાખે ધોની દેખાડે, પંચાંગની તપ છે એ જોઈ લે. અને કેવું કેવું વચન લીધું છે એમાં, દુર્બળ દેહ ને માસ ઉપવાસી જો છે માયા રંગ, માયાચાર કહી દીધો એને લખી. એટલે ઉપવાસ કરી કરીને આ શરીર ફૂકવી નાખું, પાણા દેખાય, આ લઠ જેવું શરીર હતું થઈ ગયું, હા ફૂકાઈને માયા રંગ, જો માયાનો રંગ એમ કહે. કેમ કે એની રૂચિ આત્મ પ્રાપ્તિ નથી. ઘણું લીધું, બહુ લીધું, એમ ને સારું સારું એવું છે. અંદર માં અનુભવ થાય એટલે એને બ્રહ્માંડ જ લાગે, કેમ કે લોક બ્રહ્માંડ ના આકારે છે ને, આત્મા બ્રહ્માંડ ના આકારે છે, ચૌદ રાજુ ના આકારે છે, લોક પુરુષ એવું છે. યથાર્થ રૂચિ વિના એવા ને એવા શુભાવો દુખા અને ચંચલતા વાળા હોય છે, એમાં દુખાશ હોય છે, જરાક ઉદય ફરે છે, એ બધું એનું ક્યાં ચાલ્યું ગયું એને પત્તો એને લાગતો નથી, ગડબડ થઈ જાય છે. અરે અમારે આકરા કર્મ નો ઉદય આવ્યો એમ કે ભાઈ બાપુ, આકરા કર્મ નો ઉદય આવ્યો એના હું તો શું કરવા જોઈએ છું. તારા આત્મામાં કોઈ કર્મ નો ઉદય આવતો નથી, ત્યાં જોતો શું કરીએ, બહુ આકરો ઉદય આવ્યો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, શાણું થઈ ગયું. એના લુખા પરિણામ ને લઈને એની ભાવના ક્યાંય રહેતી નથી, ખોટા સમાધાન કરે, જૂઠા સમાધાન કરે, કર્મ નું નામ લીએ, કર્મ જ પર્યાય નું નામ લીએ. ભગવાન નું નામ લઈએ એમના જ્ઞાન માં આમ થવા જેવું છે, શું કરીએ, મારું બધું ચાલ્યું ગયું, લૂંટાઈ ગયું અમારું બધું, મેં તારું હતું કીધું, ચોટી પીડ્યો છું પણ તારું હતું કીધું. હવે 42 છે, 43. જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય, કેવો બાળક લેવો છે કે એની માં સિવાય એને બીજું કાંઈ ગભરાટ ને વશ રટણ નથી. માણસ બાળક ખોવાઈ જાય, માતાથી જુદો પડી જાય, વસ્તીમાં ગરબી હોય, રસ્તામાં મેળા મેળામાં એકદમ ગભરાઈ જાય, એકદમ ગભરાઈ જાય, એટલે એક જ વાત જોવે, જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય અને ગભરાયેલો હોય, એને પૂછીએ કે તારું નામ શું, તો કહે મારી બા. શાંતિથી કોઈ પૂછે બેટા તારું નામ તો કે, નામ ઉપરથી એમ કોઈને કહેવાય ભાઈ ફલાણા નામનો બાળક ખોવાઈ ગયો છે, જાહેરાત કરવી, તો ઓલો એટલું સમજવા માટે તૈયાર નથી. એને જે જોઈએ છે તે જોઈએ છે, મારું નામ કહીશ તો આ મારી બાને મેળવવામાં ઉપયોગી થશે એ વિષયમાં એની બુદ્ધિ ચાલતી. દ્રષ્ટાંત ભારે લીધું છે, આ અંદરમાં શું સ્થિતિ છે, એક આત્મા જોઈએ છીએ અને આત્માની લગ્ન લાગી છે, આત્માની રૂચિ ઊભી થઈ છે, આત્માની ભાવના થઈ છે, એને અંદરમાં એક આત્મા 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 સિવાય બીજું કઈ જાણે છે, લય લાગી છે અંદરમાં, શ્રીમદજી લખે છે, લાગી છે અને લાગી છે, લાગી છે અને લાગી છે અને ખબર પડે છે કે આ કેવી લાગે છે અંદર, બાકી બીજું કાંઈ એને ઉદયના પ્રકારમાં કાંઈ જાણે દેખાતું નથી. એક ચીજ જોઈએ છે ને બીજું કાંઈ જોતું નથી. પછી એને ઉદયના પ્રસંગોમાં રસ કેવી રીતે આવે કે એને કોઈ રીતે રસ આવવાનો સવાલ ઊભો થતો નથી. બસ આ એની આદર્શ નીકળી ગઈ. આત્મ પ્રાપ્તિમાં જે આડખીલી હતી, પ્રતિબંધ હતો, એ ગયો એનો. પછી તો રસ્તો સાફ અને ચોખ્ખો થઈ જાય છે, એટલે એને આત્મ પ્રાપ્તિ થાય થાય ને થાય.